બાકી 16મો અધ્યાય પ્રભુનું વચન વાંચીએ. અને ફરોશીએ તથા સાદુકે આવીને તેનું પરીક્ષણ કરતા માંગ્યું કે અમને આકાશથી ચિહ્ન દેખાડ. પણ તેણે તેઓને ઉત્તર દીધો કે સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે ઉઘાડ થશે, કેમ કે આકાશ રતુમૂળ છે, અને સવારે તમે કહો છો કે આજે ઝડી પડશે, કેમ કે આકાશ રતુમૂળ તથા અંધરાયેલું છે. અમે આકાશનું રૂપ પારખી જાણો ખરો, પણ સમયના ચિહ્ન તમે પારખી નથી શકતા. કુંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યુનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહીં. અને તેઓને મૂકીને તે ચાલ્યો ગયો. અને શિષ્યો પેલે પાર ગયા, પણ રોટલી લેવાનું વિસરી ગયા હતા. ત્યારે ઈસુએ તેઓને કહ્યું કે પરોશ્યના તથા સદુક્યના ખમીર વિશે તમે સાવધાન થાઓ ને ખબરદાર રહો. ત્યારે તેઓ એ મહોમાંએ વિચાર કરીને કહ્યું કે આપણે રોટલી નથી લાવ્યા માટે તે એમ કહે છે. ઈસુએ એ જાણીને તેઓને કહ્યું કે ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે મહોમાંએ કેમ વિચાર કરો છો? શું હજી સુધી તમે નથી સમજતા કે પેલા 5000 પુરુષ વચ્ચે 5 રોટલી ને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું શું તમને સ્મરણ નથી? ઘડી પેલા 4000 પુરુષ વચ્ચે 7 ટોપલી અને તમે કેટલી ટોપલી ઉઠાવી તેનું પણ તમને શું સ્મરણ નથી? તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશ્યના તથા સદુક્યના ખમીર વિશે તમે સાવધાન રહો એમ મેં કહ્યું નહીં કહ્યું હતું. ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહીં, પણ પરોશ્યના તથા સાદોક્યના મત વિશે સાવધાન રહેવાનું તેણે કહ્યું હતું. અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યને પૂછ્યું કે માણસનો દીકરો કોણ છે, એ વિશે લોકો શું કહે છે? ત્યારે તેઓએ તેને કહ્યું કે કેટલાક કહે છે યુહાન બાપ્તિસ, ને કેટલાક એલિયા, ને કેટલાક એર્મિયા અથવા પ્રબોધકોમાંનો એક, કે તેઓને કહે છે. પણ હું કોણ છું તે વિશે તમે શું કહો છો? ત્યારે સિમોન ઈસરે ઉત્તર દીધો કે તું મસી જીવતા દેવનો દીકરો છે. અને ઈસુએ તેને ઉત્તર દીધો કે સિમોન યુના પુત્ર તને ધન્ય છે, કેમ કે માણસે તથા લોહીએ નહીં તમારા આકાશમાં બાપે તને જણાવ્યું છે. અને હું તમને કહું કે તું ઈસર છે, આ પથ્થર પર હું મારી મંડળી બાંધી અને તેની વિરુદ્ધ ભારતની સત્તાનું જોર નહીં ચાલે. આકાશના રાજ્યની પૃથ્વીઓ હું તને આપીશ, ને પૃથ્વી પર તું જે કઈ બાંધશે તે આકાશમાં બંધાશે, અને પૃથ્વી પર જે કઈ છોડશે તે આકાશમાં પણ છોડાશે. તેને શિષ્યોને આજ્ઞા આપી કે ખુશ છું કે તમારે કોઈને કહેવું નહીં. પાછું ઉઠું એ જરૂર. ત્યારે પિતર બાજીએ લઈ જઈને એને થપકો દેવા લાગ્યો અને કહ્યું કે અરે પ્રભુ, એ તારાથી દૂર રહે, એવું તને કદી થશે નહીં. પણ તેને પાછા ફરીને પિતરને કહ્યું કે અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ખોખરું જ છે, કેમ કે દેવની વાતો પર નહીં પણ માણસની વાતો પર તું પીઠ લગાડે છે. પછી ઈશ્વરે પોતાના શિષ્યને કહ્યું કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેને પોતાનો નકાર કરો, પોતાનો વધસ્ત મૂકીને પાછળ આવે, કેમ કે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે તે તેને ખોશે, અને જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે. કેમ કે જો માણસ આખું જગત મેળવે ને પોતાનો જીવની હાનિ પામે તો તેને શું લાભ થશે? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? કેમ કે માણસનો દીકરો પોતાના બાપના મહિમાએ પોતાના દૂતો સુધા આવશે ત્યારે તે પ્રત્યેકને તેના કામ પ્રમાણે બદલો ભરી આપશે. હું કહું છું કે અહીં જેઓ ઊભા છે તેઓ માને કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો દેખશે ત્યાં સુધી મરણ પામશે જ નહીં. માથી 17. થોડા પછી ઈસુ પિતરને તથા યાકુબને તથા તેના ભાઈ યોહાનને સાથે લઈને એક ઊંચા પહાડ પર એકાંતમાં લઈ જાય છે. અને તેઓની આગળ તે રૂપાંતર થયું, એટલે તેનું મોં સૂરજના જેવું તેજસ્વી થયું અને તેના લુગડા અજવાળાના જેવા ઉજળા થયા. ત્યારે જુઓ, મૂસા તથા એલિયા તેની જોડે વાત કરતા તેઓને દેખાયા. અને પિતરે ઈસુને ઉત્તર દીધો કે પ્રભુ, આપણે આવી રહ્યું સારું છે, જો તારી મરજી હોય તો હું અહીં 3 માંડવા બાંધું, એક કાર્ય સારું અને એક મૂસાને સારું અને એક એલિયાને સારું. તે બોલતો હતો એટલામાં જુઓ, એક ઝડપથી વાદળીએ એ જુઓના છાયા કરી અને જુઓ આકાશમાંથી એવી વાણી થઈ કે આ મારો વાલો મિત્રો જેના પર હું પ્રસન્ન છું તેનું સાંભળો. ને શિષ્યએ સાંભળીને ઊંધા પડ્યા ને બહુ જ બીજા. ત્યારે ઈશુએ પાસે આવીને તેઓને અડકીને કહ્યું કે ઉઠો ને બીહો માં. અને તેઓએ પોતાની નજર ઊંચી કરી તો એકલા ઈસુ વિના કોઈ કોઈને દીઠો નહીં. અને તેઓ પહાડ પરથી ઉતરતા હતા ત્યારે ઈશુએ તેઓને એવી આજ્ઞા આપી કે માણસનો દીકરો રોયલામાંથી પાછો ઉઠે ત્યાં સુધી આ જે તમે દીઠું તે કોઈને કહેતા ના. ત્યારે તેના શિષ્યોએ તેને પૂછ્યું કે શાસ્ત્રીઓ કેમ કહે છે કે એલિયાએ પહેલા આવવું જોઈએ? અને ઈશુએ તેઓને ઉત્તર દીધું, એ આવે છે ખરો ને સગરો યથાસ્થિત કરશે, પણ હું તમને કહું છું કે એલિયા આવી ચૂક્યો છે. ને તેઓએ તેને ઓળખ્યો નહીં, પણ જેમ તેઓએ ચાલ્યું તેમ તેઓએ તેને કર્યું. તેમજ માણસના દીકરો પણ તેઓથી દુઃખ થાય છે. ત્યારે શિષ્યો સમજ્યા કે યોહાન બાપ્ટિસ્ટ સંબંધી એણે તેઓને કહ્યું હતું. અને જ્યારે તેઓ લોકની ભીડ પાસે આવ્યા ત્યારે એક માણસે તેની પાસે આવીને તેની આગળ ઘૂંટણ ટેકવીને કહ્યું, ઓ પ્રભુ, મારા દીકરા પર દયા કર, કેમ કે તેને ફેફસાનો દરદ છે અને તે ઘણો જાય છે, ઘણીવાર અગ્નિમાં અને ઘણીવાર પાણીમાં પડી જાય છે, અને પણ તેઓ તેને સાજો કરી ન શક્યા. ત્યારે ઈશ્વરે તેનો ઉત્તર દીધો કે ઓ અલ્પવિશ્વાસી તથા આડી પેઢી, ત્યાં સુધી હું તમારી સાથે રહીશ, ત્યાં સુધી હું તમારું સહિત તેને મારી પાસે અહીં લાવો. ઈશ્વરે તે ભૂતને ધમકાવ્યું અને તેનામાંથી નીકળ્યું, છોકરો તે ઘડીથી સાજો થયો. ત્યારે શિષ્યે એકાંતમાં ઈસુની પાસે આવીને કહ્યું કે અમે તેને કેમ કાઢી ન શક્યા? ત્યારે તેણે તેઓને કહ્યું કે તમારા અવિશ્વાસને ખચિત કહું છું કે તમને રાઈના દાણા જેટલો વિશ્વાસ હોય તો તમે આ પહાડને કહેશો કે તું અહીંથી ત્યાં ખસી જા ને તે ખસી જશે, અને તમને કંઈ અશક્ય થશે નહીં. પણ પ્રાર્થના તથા ઉપવાસ વગર એ જ્યાં નીકળતી હતી. અને તેઓ ગાલિલમાં રહેતા હતા ત્યારે શિષ્યએ તેઓને કહ્યું કે માણસ દીકરો માણસોના હાથમાં સોંપાય અને તેઓ તેને મારી નાખશે અને બીજે દાડે તે પાછો ઉઠશે. અને તેઓ કપરના હુમમાં આવ્યા ત્યારે કર લેનારાઓએ પિતાની પાસે આવીને કહ્યું કે શું તમારો ઉપદેશક મંદિરના કરનો નાણો નથી આપતો? તેણે કહ્યું કે હા. અને ઘરમાં તે આવ્યો ત્યારે તેના બોલવા અગાઉ ઈશુએ કહ્યું કે સિમોન, તને શું લાગે છે? પૃથ્વીના રાજાઓ કોની પાસેથી દાન અથવા કર લે છે? પોતાના દીકરાઓ પાસેથી કે પારકાઓ પાસેથી? ત્યારે તેને કહ્યું કે પારકાઓ પાસેથી. ત્યારે ઈશુએ તેને કહ્યું, ત્યારે દીકરાઓ તો છૂટા છે, તો પણ આપણે તેઓને છોકરના ખવડાવ્યું છે. સમુદ્ર કિનારે જઈને ગળ નાખ અને જે માછલી પહેલી આવે તેને પકડી લે. ત્યારે તું તેનું મોં ઉઘાડ ત્યારે તેમાંથી તને નાણું મળશે.
તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જો તમે નહીં ફરો ને બાળકોના જેવા નહીં થાવ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ બેસો. માટે જે કોઈ પોતાના આ બાળકના જેવું દિન કરશે તે આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. પણ જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે તે મારો પણ અંગીકાર કરે છે. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે કોઈ ઠોકર ખવડાવશે તે કરતા તેની કોટે ઘંટીનું પડ બંધાય ને તે સમુદ્રમાં નંખાય ઉંડાણમાં ડૂબાડાય એ તેને વાસ્તે સારું છે. ઠોકરો લીધે જગતને અફસોસ છે. ઠોકરો આવવાની અગત્ય તો છે, પણ જે માણસથી ઠોકર આવે છે તેને અફસોસ છે. માટે જો તારો હાથ અથવા તારો પગ તને ઠોકર ખવડાવે તો તેને કાપી નાખીને ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય એ કરતા લંગડો અથવા ઠૂઠો થઈને જીવનમાં પેસવું એ તારા માટે સારું છે. અને જો તારી આંખ તને ઠોકર ખવડાવે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બંને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય એ કરતા કાણો થઈને જીવનમાં બેસવું એ તારે માટે સારું. સાવધાન રહો કે આ નાનાઓમાંના એકને તમે ન વખોડો, કેમ કે હું તમને કહું છું કે આકાશમાં તેઓના દૂત મારા આકાશમાં બાપનો મોહ સદા જુએ છે, કેમ કે જે ખોવાયેલું એને બચાવવા અને માણસનો દીકરો આવ્યો છે. તમે શું ધારો છો, જો કોઈ માણસની પાસે 100 ઘેટા હોય તો તેમાંથી એક ભૂલું પડે તો શું 99 ને મૂકીને તે ભૂલા પડેલાઓને શોધવો કે પાર પર જતો નથી? અથવા જો તે તેને જડે તો હું તમને ખચિત કહું છું કે જે 99 ભૂલા પડેલા ન હતા તેઓના કરતા તેને લીધે તે વસ્તુ હરખાય છે. એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા આકાશમાંના બાપની ઈચ્છા નથી. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા ને તેને એકાંતે લઈ જઈને તેનો દોષ તને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે, પણ જો તે ન સાંભળે તો બીજો એક બે જણને તારી સાથે લે. એ માટે કે હરેક વાત બે અથવા ત્રણ શાહીદીના મોંથી સાબિત થાય. અને જો તેઓનું ન માને તો મંડળીને કહે, ને જો મંડળીનું પણ તે ન માને તો તેને વિદેશીઓ તથા દાણીનો જેવો ગણ. હું તમને ખચિત કહું છું કે તો જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો તે આકાશમાં બંધાશે, અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો તે આકાશમાં છોડાશે. પણ હું તમને કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે કંઈ પણ વાત સંબંધી ઇચ્છિત ના થઈને માંગશે તો મારા આકાશમાંના બાપથી તેઓને સારું તે કરાશે. કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારા નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની વચમાં હું છું. ત્યાર પછી પિત્તરે તેની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરીને હું તેને માફ કરું છું? 7 વાર સુધી? તો તેને કહ્યું કે 7 વાર સુધીની હું તને નથી કહેતો, પણ 70 ગણી 7 વાર સુધી. એ માટે આકાશના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેને પોતાના ચાકરોની પાસે હિસાબ લેવા માંડ્યો, અને તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓએ 10,000 તાલસના એક દીવાદારને તેની પાસે આણ્યો, પણ વારી આપવાનું તેની પાસે કઈ નહીં હોવાથી તેના શેઠે તેને તથા તેની સ્ત્રીને તથા તેના છોકરાને તથા તેની પાસે જે કંઈ હતું તે સગડું વેચીને દેવું વાળવાની આજ્ઞા કરી. એ માટે તે ચાકરે તેને પગે લાગીને વિનંતી કરી કે સાહેબ, ધીરજ રાખ ને હું તારું બધું વાળી આપીશ. ત્યારે તે ચાકરના શેઠને દયા આવ્યાથી તેને તેને છોડી દીધો, માફ કરી. પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને દીધો કે જે તેના 100 દિનારનો દેવાદાર હતો, અને તેણે તેનો ટોટો પકડીને કહ્યું કે તારું દેવું વાર. ત્યારે તેના સાથી ચાકરે તેને પગે લાગીને તેને વિનંતી કરી કે ધીરજ રાખ ને હું તારું વાળી આપીશ. ને તેણે તેનું માન્યું નહીં, પણ જઈને દેવું વાળે ત્યાં લગી તેણે તેને કેદખાનામાં નાખ્યો. ત્યારે જે જે થયું તે તેના સાથી ચાકરો જઈને ઘણા દિલગીર થયા, ને તેઓએ જઈને જે જે થયું તે બધું પોતાના શેઠને કહી સંભળાવ્યું. ત્યારે તેના શેઠે તેને બોલાવીને કહ્યું કે અરે દુષ્ટ ચાકર, તે મને વિનંતી કરી માટે મેં તને તે બધું લેવાનું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી એ દયા શું તને પણ તારા સાથી ચાકર પર કરવી જતારત ન હતી? અને તેના શેઠે ગુસ્સે થઈને તેનું બધું દેવું વાળે ત્યાં સુધી તેને પીડા આપનારોને સોંપ્યો. એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓનો અપરાધ તમારા અંતઃકરણથી માફ નહીં કરો તો મારો આકાશમાંનો બાપ પણ તમને એમ જ કરશે. 19મો અધ્યાય. અને ઈસુએ એ વાતો પૂરી કર્યા પછી એમ થયું કે ગાલિલથી નીકળીને યર્દનને પેલે પારની યહૂદિયાની સીમોમાંથી આવ્યો, અને અતિ ઘણા લોકો તેની પાછળ ગયા અને ત્યાં તેણે તેઓને સાજા કર્યા. અને ફરિસીઓએ તેની પાસે આવીને તેનું પરીક્ષણ કરતા પૂછ્યું કે શું હરેક કારણે લીધે માણસ પોતાની સ્ત્રીને મૂકી દે એ ઉચિત છે? અને તેણે ઉત્તર દીધો કે શું તમે એમ નથી વાંચ્યું કે જેણે તેઓને ઉત્પન્ન કર્યા તેણે તેઓને આરંભથી નર નારી ઉત્પન્ન કરી? તે કહ્યું કે તે કારણ લીધે માણસ પોતાના મા બાપને મૂકીને પોતાની સ્ત્રીને વળગી રહેશે અને બંને એક દેહ થશે, માટે તેઓ હવેથી બે નથી પણ એક દેહ છે. એ માટે દેવે જેને જોડ્યું છે તેને માણસે જુદું પાડવું નહીં. તેઓ તેને કહે છે કે તો મૂસાએ એવી આજ્ઞા કેમ આપી કે પારગતિ આપીને તેને મૂકી દેવી? તે તેઓને કહે છે કે મૂસાએ તમારા હૃદયની કઠોરતાને લીધે તમને તમારા સ્ત્રીઓને મૂકી દેવા દીધી, પણ આરંભથી એવું ન હતું. અને હું તમને કહું છું કે વ્યભિચારના કારણ વગર જે કોઈ પોતાની સ્ત્રીને મૂકી દઈને બીજીને પરણે તે વ્યભિચાર કરે છે, અને તે મૂકી દીધેલી જોડે જે પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. તેના શિષ્યો તેને કહે છે કે જો સ્ત્રી સંબંધી પુરુષનો એવો હાલ છે તો પરણવું સારું નથી. ત્યારે તેણે તેઓને કહ્યું કે સર્વથી એ વાત પડાતી નથી, પણ જેઓને તે આપેલું છે તેઓથી જ, કેમ કે કેટલાય ખોજા છે કે જેઓ પોતાની માના પેટથી એવા જન્મેલા છે, અને કેટલાય ખોજા છે કે જેઓને માણસોએ ખોજા બનાવેલા છે, પણ કેટલાય ખોજા છે કે જેઓએ આકાશના રાજ્યને લીધે પોતાને ખોજા કરેલા છે, જે પાળી શકે તે પાળે. ત્યાર પછી તેઓ બાળકોને તેની પાસે લાવ્યા એ માટે કે તે ઉપર હાથ મૂકીને પ્રાર્થના કરે, અને શિષ્યોએ તેઓને ધમકાવ્યા, પણ ઈસુએ કહ્યું કે બાળકોને મારી પાસે આવવા દો, તેઓને મારોમાં, કેમ કે આકાશનું રાજ્ય એવાઓનું જ છે. પછી તે ઉપર હાથ મૂકીને તે ત્યાંથી ગયો, અને જો કોઈ કે તેની પાસે આવીને કહ્યું કે બેશક સર્વકાળનું જીવન પામવા સારું હું શું કરું, ત્યારે તેણે તેને કહ્યું કે તું મને સારા વિશે કેમ પૂછે છે, સારો તો એક જ છે, પણ જો તું જીવનમાં પ્રસવા ચાહે તો આજ્ઞાઓ પાળ. તે તેને કહે છે કે કઈ કઈ. ત્યારે ઈશુએ કહ્યું કે તું હત્યા ન કર, તું વ્યભિચાર ન કર, તું ચોરી ન કર, તું જૂઠી સાક્ષી ન પૂર, પોતાના મા બાપને માના, ને પોતાના પડોશી પર પોતાના જેવી પ્રીતિ કર. તે જુવાન તેને કહે છે કે એ બધી તો હું પારતો આવ્યો છું, હજી મારામાં શું અધૂરું છે. ઈશુએ તેને કહ્યું કે જો તું સંપૂર્ણ થવા ચાહે તો જઈને તારું જે છે તે વેચી નાખ, દરિદ્રોને આપી દે, એટલે આકાશમાં તને દ્રવ્ય મળશે, અને આવીને મારી પાછળ ચાલ. પણ તે જુવાન એ વાત સાંભળીને દિલગીર થઈને ચાલી ગયો, કેમ કે તેની મિલકત ઘણી હતી. ત્યારે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે દ્રવ્યવાનને આકાશના રાજ્યમાં પેસવું કઠણ છે, પણ હું તમને ફરીથી કહું છું કે દ્રવ્યવાનને દેવના રાજ્યમાં પેસવા કરતા સોયના નાકામાં થઈને ઊંટને જવું સહેલ છે. ત્યારે તેના શિષ્ય એ સાંભળીને ઘણા અચરજ થયા ને કહ્યું કે તો કોણ તારણ પામી શકે. પણ ઈસુએ તેઓની સામે જોઈને તેઓને કહ્યું કે માણસોને તો અશક્ય છે, પણ દેવને સર્વ શક્ય છે. ત્યારે પિત્તરે તેનો ઉત્તર દીધો, જો અમે બધું મૂકીને તારી પાછળ આવીએ છીએ તો અમને શું મળશે. અને ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જ્યારે પુનરુત્થાનમાં પુનૃત્તિમાં માણસનો દીકરો પોતાના મહિમામાં રાજ્યસન પર બેસશે, ત્યારે તમે મારી પાછળ આવનારા ઇસ્રાયલના બારે કુળનો ન્યાય કરતા બાર રાજ્યસન પર બેસશો. અને જે કોઈએ ઘરોને કે ભાઈઓને કે બહેનોને કે બાપને કે માને કે છોકરાને કે ખેતરોને કે મારા નામને લીધે મૂકી દીધા છે એ 100 ગણા પામશે, અનંત જીવનનો વારસો પામશે. પણ ઘણા જેઓ પહેલા તેઓ છેલ્લા થશે, અને જેઓ છેલ્લા તેઓ પહેલા થશે.
તેનો 20મો અધ્યાય. કેમ કે આકાશનું રાજ્ય એ ઘરધણીના જેવું છે કે જે પોતાની દ્રાક્ષાવાડીને સારું મજૂરો પરટવાને મળસ્કામાં બહાર ગયો, અને તેણે મજૂરોની સાથે રોજનો એક દિનાર પરથીને પોતાની દ્રાક્ષાવાડીમાં તેઓને મોકલ્યા, અને આશરે પોરદારો ચડતા બહાર જઈને તેણે ચકલા પર બીજાઓને નવરા ઊભા રહેલા દીધા, અને તેણે તેઓને કહ્યું કે તમે પણ દ્રાક્ષવાડીમાં જાઓ, કે જે કંઈ યોગ્ય હશે તે હું તમને આપીશ. અને તેઓ ગયા. વળી આશરે બપોરે તથા ત્રીજે પહોરે બહાર જઈને તેણે તે જ પ્રમાણે કર્યું, અને આશરે 11મી હોરાએ પણ તેણે બહાર જઈને બીજાઓને નવરા ઊભા રહેલા દીધા. ત્યારે તે તેઓને કહે છે કે આખો દાડો તમે કેમ અહીં નવરા ઊભા રહો છો. તેઓ તેને કહે છે કે કોઈએ અમને મજૂરી રાખ્યા નથી તે માટે. તે તેઓને કહે છે કે તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ, અને સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીનો ધણી પોતાના કારભારીને કહે છે કે મજૂરોને બોલાવીને છેલ્લાથી માંડીને પહેલા સુધી તેઓનું વેતન આપ. અને જેઓને તેણે આશરે 11મી હોરાએ રાખ્યા હતા તેઓ જયારે આવ્યા ત્યારે તેઓને એક એક દિનાર મળ્યો. પછી જેઓ પહેલા આવ્યા હતા તેઓ એવું ધારતા હતા કે અમને વધારે મળશે, પણ તેઓને પણ એક દિનાર મળ્યો. ત્યારે તે લઈને તેઓએ ઘરધણીની વિરુદ્ધ કચકચ કરી ને કહ્યું કે આ પાછલાઓએ માત્ર એક જ કલાક કામ કર્યું છે અને તેઓને આખા દિવસનો બોજો તથા લૂ સહન કરનારાઓની બરોબર ગણ્યા છે. પણ તેણે તેઓમાંના એકને ઉત્તર દીધો કે મિત્ર, હું તારો કશો અન્યાય કરતો નથી. શું તે મારી સાથે એક દિનાર પડશો નહોતો? તારું લઈને ચાલ્યો જા, જેટલું તને એટલું આ છેલ્લાને પણ આપવાની મારી મરજી છે. જે મારું છે એ મારી મરજી પ્રમાણે વાપરવાનો શું મને હક નથી? અથવા હું સારો છું માટે તારી આંખ ભૂંધી છે શું? એમ જેવો છેલ્લા તેઓ પહેલા અને જેવો પહેલા તેઓ છેલ્લા થશે. અને ઈસુએ યરુશલેમ જતા રસ્તે 12 શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે જુઓ, આપણે યરુશલેમ જઈએ છે એ માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે અને ઠઠ્ઠા મશ્કરી કરવાને તથા કોરડા મારવાને તથા બધા સ્તંભે જડવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે અને ત્રીજે દાડે પાછો ઉઠાડાશે. ત્યારે જબ્દીના દીકરાઓની માએ પોતાના દીકરાઓની સાથે તેની પાસે આવીને તથા પગે લાગીને તેની કને કંઈક માગ્યું અને તેણે તેને કહ્યું કે તું શું માગે છે? એ તેને કહે છે કે આ મારા બે દીકરા તારા રાજ્યમાં એક તારે જમણે હાથે ને બીજો તારે ડાબે હાથે બેસે એવી આજ્ઞા તું કર. પણ ઈસુએ તેઓનો ઉત્તર દીધો કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલું હું પીવાનો છું તે તમે પી શકો છો? તેઓ તેને કહે છે કે અમે પી શકીએ છીએ. એ તેઓને કહે છે કે તમે મારું પ્યાલું પીશો ખરા, પણ જેઓને સારું મારા બાપે સિદ્ધ કરેલું છે તેઓના વગર બીજાઓને મારે જમણે હાથે એ ડાબે હાથે બેસવા દેવું એ મારું કામ નથી. અને દસે એ સાંભળ્યું ત્યારે તેઓ એ બંને ભાઈ પર ગુસ્સે થયા. પણ ઈસુએ તેઓને પાસે તેડીને કહ્યું કે તમે જાણો છો કે વિદેશીઓના રાજાઓ તેઓ પર ધણીપણું કરે છે ને જેઓ મોટા છે તેઓ તેઓના પર અધિકાર ચલાવે છે, પણ તમારામાં એવું ન થાય. પણ તમારામાં જે કોઈ મોટો થવા ચાહે તે તમારો સેવક થાય અને જે કોઈ તમારામાં મુખ્ય થવા ચાહે તે તમારો દાસ થાય. જેમ માણસનો દીકરો સેવા કરાવવાને નહીં પણ સેવા કરવાને તથા ઘણા લોકોની ખરીદીને સારું પોતાનો જીવ આપવાને આવ્યો છે તેમ. અને તેઓ યરીખોમાંથી નીકળતા હતા ત્યારે લોકોનો મોટો સમુદાય તેની પાછળ ચાલતો હતો. અને જુઓ, બે આંધળા રસ્તાની કોરે બેઠેલા હતા અને ઈસુ પાસે થઈને જાય છે સાંભળીને તેઓએ બૂમ પાડી કે ઓ પ્રભુ દાઉદના દીકરા, અમારા પર દયા કર. અને લોકો તેઓને ધમકાવીને કહ્યું કે છાનારો, પણ તેઓએ વચ્ચે બૂમ પાડી કે ઓ પ્રભુ દાઉદના દીકરા, અમારા પર દયા કર. ત્યારે ઈસુએ ઉભા રહીને તેઓને તેડીને કહ્યું કે હું તમારે વાસ્તે શું કરું, એ વિશે તમારી શી ઈચ્છા છે? તેઓ તેને કહે છે કે પ્રભુ અમારી આંખો ઉઘડી જાય. ત્યારે ઈસુને દયા આવી ને તેઓની આંખોને અડક્યો ને તરત તેઓ દેખતા થયા અને તેઓ તેની પાછળ ચાલ્યા. ઈશ્વર પિતા તમને વાંચેલા તથા સાંભળેલા વચનોને આશીર્વાદિત કરો. આમેન.